अरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तिन्ह को स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को उचारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। रविवारनी पाठशाळानो विषय 14 गुणस्थान, एना ऊपर आपणे चर्चा करी रह्या छे। 14 गुणस्थानना प्रकरणमां हमणां सुधी आपणे घणी बधी चर्चा करी। आपणो जे चालतो विषय छे ए लास्ट टू लास्ट संडे ज्यारे आपणे मळ्या हता त्यारे आपणे 11मा गुणस्थानी संपूर्ण चर्चा पूरी करी हती। 11मा गुणस्थान नु थोड़ूक आपणे रिविजन करिए अने पछी आजे आपणे आखो एक कलाक जे 12मू गुणस्थान छे एनु स्वरूप अद्भुत रीते आपणे एने जोशु। जे स्वरूप बहु ज सुंदर छे। 11मा गुणस्थानी चर्चामां सौथी पहला तो आपणे ए जोयुं के 11 थी लईने आगळना बधा ज गुणस्थानो એટલે કે 11, 12, 13, 14 અને પછી જે સ્થિર અવસ્થા છે એ બધા જ ગુણસ્થાન નિયમથી પૂર્ણ વિતરાગમય છે। જેવી વિતરાગતા 14મા ગુણસ્થાનમાં જીવ ભોગવી રહ્યો છે, જેવી વિતરાગતા 13મા ગુણસ્થાનમાં અરિહંત પરમાત્મા એનું વેદન કરી રહ્યા છે, એવી જ વિતરાગતા 11 અને 12મા ગુણસ્થાનમાં પણ મુનિરાજ અનુભવી રહ્યા છે। હું મુનિરાજ કહું છું, કેમ? કારણ કે હજીને 11 અને 12મું ગુણસ્થાન પૂર્ણ વિતરાગમય હોવા છતાં પણ હજીન એ મુનિ અવસ્થા છે। કઈ અવસ્થા છે? અગર આપણે એક પ્રશ્ન એમ પૂછું, ઘણીવાર લીધું પણ છે કે મુનિ અવસ્થાના ગુણસ્થાન સામાન્ય રીતે અગર પૂછવામાં આવે કે મુનિ અવસ્થાના ગુણસ્થાન ક્યાંથી ક્યાં સુધી છે, તો 6મા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી મુનિ અવસ્થા છે। તો એ 11મા ગુણસ્થાનમાં પણ એક અંતર મુહૂર્ત માટેનો જે કાળ છે એ કાળમાં મુનિરાજ પૂર્ણ વિતરાગતાને ભોગવી રહ્યા છે। આ પહેલી વાત। પછી આપણે આમાં ઉત્પાદ્યને ધ્રુવ ઘટિત કર્યું હતું કે 10મા ગુણસ્થાનનો અંતિમ સમય જે સૂક્ષ્મ લોભનો પરિણામ છે એ 10મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી જોવામાં આવે છે અને 11મા ગુણસ્થાનનો પહેલો સમય એનો ઉત્પાદ, 10મા ગુણસ્થાનનો અંતિમ સમય એનો વ્યય અને એ ઉત્પાદ વ્યયની શૃંખલામાં પ્રવાહમાં જે ધ્રુવ તત્વ છે એ ઉત્પાદ વ્યયથી પ્રભાવિત રહે છે। તો ઉત્પાદ અને વ્યય ઘટિત કરીએ તો સૂક્ષ્મ લોભનો વ્યય અને પૂર્ણ વિતરાગતાનો ઉત્પાદ, 11મા ગુણસ્થાનનો પહેલો સમય એટલે પૂર્ણ વિતરાગતાનો ઉત્પાદ થયો એમ કહેવામાં આવે છે। એના પછી આગળ આપણે જોઈએ તો 11મા ગુણસ્થાનમાં હજી શું છે, તો કે યોગનું કંપન છે, જે આપણે 12મામાં પણ જોશું। ઘણી બધી સિમિલારિટી છે અને પછી 13 કે 14 પોઈન્ટના માધ્યમથી આપણે બેનો અંતર પણ જોશું। 11 અને 12મા ગુણસ્થાનની વચ્ચેનો અંતર પણ આપણે જોશું। તો હવે આપણે જે વાત કરી રહ્યા છીએ યોગ સંબંધી કે 1 થી 10મા ગુણસ્થાન સુધી, આ બધું રિવિઝન છે, સમજાય છે, નવો વિષય તો હવે આપણે ચાલુ કરશું। 1 થી 10મા ગુણસ્થાન સુધી કશાય સહિતનો આશ્રવ હોવાના કારણે એને ઈર્યાપત આશ્રવ સાંપ્રદાયિક આશ્રવ કહેવામાં આવે છે। આપણે આ વાત પણ લીધી હતી, કશાય સહિતના આશ્રવને સાંપ્રદાયિક આશ્રવ અને કશાય રહિતના આશ્રવને ઈર્યાપત આશ્રવ કહેવામાં આવે છે। તો ઈર્યાપત આશ્રવનું પ્રારંભ ક્યારે થશે, તો કે 11મા ગુણસ્થાનથી। કેમ? કારણ કે કશાયનો સદભાવ 10મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી જોવામાં આવે છે। ક્યાં સુધી? ક્યાંથી ક્યાં સુધી? તો કે પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધીના અંતિમ સમય સુધી કશાયનો સદભાવ જોવામાં આવે છે, બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક બેવ લઈ લો. તો કશાયનો સદભાવ દસમાના અંતિમ સુધી, દસમા ગુણસ્થાનના અંતિમ સુધી જોવામાં આવે છે, અને એના પછી અગિયારમા ગુણસ્થાનથી આગળના બધા જ ગુણસ્થાનોમાં કશાય રહિતની દશા હોવાના કારણે ત્યાં સાંપ્રાયિક આશ્રવ નથી, પરંતુ ઈર્યાપત આશ્રવ છે. શું ફરક છે સાંપ્રાયિક અને ઈર્યાપત આશ્રવમાં? સાંપ્રાયિક આશ્રવના નિમિત્તથી, સાંપ્રાયિક આશ્રવના જે ભાવ છે એનું નિમિત્ત પામીને શું થતું હતું? તો કે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભવ ચારેય પ્રકારના બંધ પડતા હતા. ખ્યાલ આવે છે? કશાય અને યોગ બે હોવાના કારણે કયા કયા બંધ? તો કે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભવ ચારેય પ્રકારના બંધ પડતા હતા કર્મમાં. કેમ? કારણ કે કશાયનો સદભાવ પણ હતો અને યોગનો સદભાવ પણ હતો. પરંતુ હવે કોનો ભાવ થયો અને કોનો સદભાવ છે અગિયારમા ગુણસ્થાનથી? અગિયારમા ગુણસ્થાનથી આગળ કોનો અભાવ અને કોનો સદભાવ? કશાયનો અભાવ, પરંતુ હજી યોગનો સદભાવ હોવાના કારણે ત્યાં હજી આશ્રવ છે. પરંતુ એ આશ્રવ કેવો છે? તો કે ઈર્યાપત આશ્રવ છે, એટલે કે યોગ સહિતનો આશ્રવ છે. એટલે માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે. કશાયનો અભાવ હોવાના કારણે સ્થિતિ અને અનુભાગ બંધ પડતો નથી. બારમામાં પણ આપણે આ જોશું કે એક સમય પૂરતો બંધ, કયા કર્મનો બંધ થાય છે, કયા કર્મનો આશ્રવ થાય છે અગિયાર અને બારમા ગુણસ્થાનમાં? કયા કર્મનો આશ્રવ થાય? માત્ર એક સાતા વેદનીય કર્મ. કયો કર્મ આવે છે? તો કે માત્ર એક સાતા વેદનીય કર્મનો શું થાય છે? આશ્રવ અને બંધ. પણ બંધ કેટલા સમયનો, કેટલા સમય માટે થાય બંધ? તો કે માત્ર એક સમય માટે. એનું ઉદાહરણ આવે છે કે જેવી રીતના સૂકી ભીત હોય અને એના ઉપર તમે રેત ફેંકો તો કેટલું ચીપકશે? સમજાય છે? તરત જ ફેંકતા, તરત જ લાગતા શું થઈ જશે? ખરી જશે. તો એવી રીતના કશાયનો અભાવ છે, પરંતુ હજી આત્માના પ્રદેશોનું કંપન છે, યોગ છે, એટલે માટે ત્યાં આશ્રવ તો છે, કર્મ આવે છે, પરંતુ એમાં સ્થિતિ અને અનુભાગ બંધ પડતો નથી. પણ પ્રકૃતિ કઈ આવે છે? પ્રકૃતિ પ્રદેશ, પ્રકૃતિ કઈ આવે છે? તો એકમાત્ર સાતા વેદનીય કર્મનો બંધ થાય છે. આટલું સમજાયું બરાબર? આપણે આ બધું લીધું હતું. આપણે લાસ્ટ ટાઈમ અગિયારમા ગુણસ્થાનમાં એ પણ વાત લીધી હતી કે અગિયારમા ગુણસ્થાનના અંતર્મુહૂર્ત કાળ દરમિયાન આઠ પ્રકૃતિનો શું છે? ચલો જલ્દી બોલો. આઠનો, આઠની, વેરી ગુડ, આઠ પ્રકૃતિની સત્તા છે. અને કેટલાનો ઉદય? વેરી ગુડ, સાત પ્રકૃતિનો શું છે? ઉદય છે. કેટલી પ્રકૃતિનો ઉદય છે? સાતનો ઉદય છે. કઈ સાત? તો કે ત્રણ ઘાતી, ત્રણ ઘાતી અને ચાર અઘાતી. કયાનો ઉદય નથી? મોહનીયનો ઉદય નથી. શું થયું છે મોહનીયનું? શું થયું છે? તો કે મોહનીય કર્મ પૂર્ણતઃ ઉપશમિત થયો છે. શું થયું છે? મોહનીય કર્મ પૂર્ણતઃ ઉપશમિત, એટલે મોહનીય કર્મનો જે એકવીસ અને જે સાત, એટલે અઠ્યાવીસે અઠ્યાવીસ, કેટલી? અઠ્યાવીસે અઠ્યાવીસ મોહનીય કર્મ પ્રકૃતિનો અગિયારમા ગુણસ્થાનના અંતર્મુહૂર્ત કાળ માટે ઉપશમ થઈ ગયો છે. એ એકે પ્રકૃતિનો ઉદય આવવાનો નથી. સમજાય છે બધાને? ખ્યાલ આવે છે શું બોલું છું? આ બધી વાત આપણે થઈ ગઈ છે, પણ થોડો ગેપ થઈ ગયો ને, એટલે આપણે એનું રિવિઝન કરીએ છીએ. વેરી સિમિલર, અગિયાર બારમાં થોડો અંતર છે આપણે જોઈને આજે આપણે આખું બારમું ગુણસ્થાન પણ પૂરું કરશું. તો સમજાયું? કેટલી પ્રકૃતિનો ઉપશમ છે? જલ્દી મારી સાથે બોલો. મોહનીયની કેટલી પ્રકૃતિ છે? મોહનીયના કેટલા ઉત્તર ભેદ છે? અઠ્યાવીસ. અઠ્યાવીસ છે ને, ત્રણ દર્શન મોહનીય અને એક જે પચીસ છે એ ચારિત્ર મોહનીય. તો અઠ્યાવીસે અઠ્યાવીસ પ્રકૃતિનો શું છે? ઉપશમ. ચલો હજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લઈ લઈએ. વધારે હું આમાં ટાઈમ નથી લેતી, કારણ કે લાસ્ટ ટાઈમ આપણે આની બધી ચર્ચા કરી હતી. અગિયારમા ગુણસ્થાનમાં જયારે મુનિરાજ બિરાજમાન છે ત્યારે એક અપેક્ષાએ મુનિરાજને ઉત્તમ અંતરાત્મા પણ કહેવાય છે અને એક અપેક્ષાએ મુનિરાજને મધ્યમ અંતરાત્મા. અગિયારમા ગુણસ્થાનની વાત કરું છું તો મધ્યમ અંતરાત્મા પણ કહેવાય છે. સમજાય છે? તો એ મધ્યમ અંતર આત્મા રૂપે બિરાજમાન અગિયારમા ગુણસ્થાન વાળા જે મુનિરાજ છે એ મુનિરાજ જે અંતર્મુરતનો કાર છે, પૂરો અંતર્મુરતનો કાર વિતરાગતાને અનુભવે છે. વિતરાગતા સાથે શું પ્રગટ થાય છે? અજીન એક પોઈન્ટ આપણે લીધો તો, વેરી ગુડ અજીન, અજીન વેરી ગુડ, વેરી ગુડ. પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય, શું થાય છે? વિતરાગતા સાથે શું થાય છે? કારણ કે રાગ દ્વેષનો અભાવ થઈ ગયો, પૂર્ણતઃ જે આત્મામાંથી રાગ દ્વેષનો અભાવ થઈ ગયો. રંચ માત્ર પણ રાગ દ્વેષની જે વિભાવ પ્રણતિ અનાદિકાળથી વિદ્યમાન હતી અને એ રૂપે આત્મા પરમતો હતો, એ રાગ દ્વેષનો પૂર્ણતઃ અભાવ થઈ ગયો તો એની સાથે શું પ્રગટ થાય છે? અવિના ભાવે શું પ્રગટ થાય છે? પૂર્ણ સુખ પ્રગટ થાય છે. અનંત નહીં ને, પૂર્ણ કે અનંત? પૂર્ણ. કેમ પૂર્ણ? કેમ પૂર્ણ? કેમ અનંત નહીં? કેમ અનંત નહીં? કારણ કે અજીન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ઉદય ચાલુ છે. પોઈન્ટ સમજાય છે? એટલે જ્યારે અનંત જ્ઞાન પ્રગટ થશે ત્યારે એ સુખ પણ અનંત રૂપે પરણમશે. પરંતુ અજીન જ્ઞાન અનંત રૂપે પરણમ્યું નથી, અજીન વીર્ય અનંત રૂપે પરણમ્યું નથી. અરે અનંત સુખને ઝીલવા માટે, અનંત સુખને ઝીલવા માટે અનંત વીર્ય જોઈએ અને અનંત સુખને જાણવા માટે અનંત જ્ઞાન જોઈએ. પોઈન્ટ સમજાય છે? તો હજી અનંત જ્ઞાન, અનંત અનંત વીર્ય, અનંત દર્શન એ બધું પ્રગટ નથી થયું. છદ્મસ્ત અવસ્થા છે. કઈ અવસ્થા છે? છદ્મસ્ત અવસ્થા છે. વિચાર કરો, છદ્મસ્ત અવસ્થા હોવા છતાં, આઠ આઠ કર્મ પ્રકૃતિઓનો સદભાવ હોવા છતાં અને સાતનો ઉદય હોવા છતાં પણ પૂર્ણ વિતરાગ ભાવ રૂપે આત્મા પરણમી શકે છે. જુઓ તો ખરા આત્માની સામર્થ કેટલી અદભુત છે. કયો કર્મ બાધક છે? તો કે ઉપચાર રૂપે કહીએ, નિમિત્ત રૂપે કહીએ તો કે જે મોહનીય કર્મ પૂર્ણ સુખમાં અને પૂર્ણ વિતરાગતામાં બાધક હતો એનો પૂર્ણતઃ ઉપશમ થયો છે. આપણે એક પોઈન્ટ એ પણ લીધો હતો કે આઠમા ગુણસ્થાન, અપૂર્વકરણ ગુણસ્થાનના પ્રથમ સમયે એ નિશ્ચિત, નિશ્ચિત એટલે કે એવો પુરુષાર્થ પ્રથમ સમયે જે પ્રકારનો ઉપડ્યો એ પ્રકારે નિર્ણય થશે કે મુનિરાજ આગળ ઉપશમ શ્રેણી પર આરૂઢ થશે કે શપક શ્રેણી પર આરૂઢ થશે. અરે મુનિરાજને ક્યાં ખબર છે કે પ્રણામોની યોગ્યતામાં ક્યાં ખબર છે? ઇન ધ સેન્સ ખબર છે, પરંતુ કોઈ કર્તૃત્વ નથી. કોણ ડિસાઈડ કરે છે કે ઉપશમ ચડીએ કે શપક? મીટિંગ બોલાવતા હશે, બોલો જલ્દી, બોલો જલ્દી બોલો. અરે એ યોગ્યતા પ્રમાણે કાર્ય થાય છે. મુનિરાજ તો પોતાના સ્વરૂપમાં ગુપ્ત છે, પોતાના સ્વરૂપમાં લીન છે, પોતાના સ્વરૂપમાં ઉગ્રપણે ધ્યાન રૂપે વિરાજમાન છે. પરિણામમાં જે પ્રણમન, જે યોગ્યતા, જે ક્રમબદ્ધ, જે નિશ્ચિતતા છે એ પ્રમાણે પ્રણામનું કાર્ય થાય છે. મુનિરાજ એના જ્ઞાતા છે, પરંતુ એના કરતા થતા નથી. આવું ઓવરઓલ આપણે અગિયારમા ગુણસ્થાનની ફીલ લઈએ છીએ. હજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અગિયારમા ગુણસ્થાનમાં, એક અંતર્મુરતનો કાર નિયમથી પૂરો થશે, કારણ કે ઉત્કૃષ્ટ કાર જ અગિયારમા ગુણસ્થાનમાં રહેવાનો એક અંતર્મુરતનો છે. પછી શું થશે અને જે થશે એનું કારણ શું છે? જે થશે બધાને ખબર છે શું થવાનું છે, પરંતુ મૂળ તો એનું કારણ સમજવાનું છે કે અગિયારમા ગુણસ્થાનનો અંતર્મુરતનો કાર પૂરો થતા મુનિરાજ નિયમથી બારમા યા તો નહીં, નિયમથી દસમા ગુણસ્થાનમાં આવે છે. હવે એ આવે છે તો બરાબર છે, પરંતુ એનું કારણ શું છે? કોઈ કર્મનો ઉદય આવી ગયો, થોડા વિચલિત થઈ ગયા અગિયારમા ગુણસ્થાનમાં? અરે કારણ કે મોહનીય કર્મ પૂરો અંદરમાં સત્તામાં પડ્યો છે ભાઈ, તો જરાક કોઈક વિચલિત ભાવ થઈ ગયો, ધ્યાનમાંથી વિચલિત થઈ ગયા. જલ્દી જલ્દી બોલો તો શું થાય છે? બોલો, અગિયારમા ગુણસ્થાનથી નીચે આવવાનું કારણ શું છે? ઘણા જીવોની માન્યતામાં કે જ્ઞાનમાં એમ પડ્યું છે કે વિચલિત થઈ ગયા, કોઈ કર્મનો ઉદય આવી ગયો, એમાં ભળી ગયા અને કોઈ રાગનો ભાવ થઈ ગયો. અરે ભાઈ, બે કારણ મુખ્યતઃ કીધા. કયા બે કારણ કીધા? એક તો એક મુખ્ય કીધો, કારશય, એટલે કે ગુણસ્થાનનો કાર પૂરો થઈ ગયો. શું થઈ ગયું? તો કે ગુણસ્થાનમાં રહેવાનો કાળ પૂરો થઈ ગયો, એટલે નિયમથી મુનિરાજ ક્રમશઃ એટલે કે નિયમથી દસમામાંથી નવમામાં, પછી આઠમા, સાતમા અને છઠ્ઠા ગુણસ્થાન સુધી તો ક્રમશ આવશે અને પછી પોતાના પુરુષાર્થ ઉપર નિર્ભર કરે છે કે પાછી એ શ્રેણી આરૂઢ કરે, છઠ્ઠા સાતમામાં ઝૂલતા રહે, પાંચમામાં જાય, ચોથામાં જાય અને કદાચ પુરુષાર્થની વિપરીતતા થઈ જાય તો પહેલા ગુણસ્થાનમાં પણ જઈ શકે છે. અને અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ અગર પરિભ્રમણનો બાકી છે તો નિગોદ આદિ અવસ્થામાં પણ જઈ શકે છે એવું કર્ણાનયોગનું વચન છે, એને આપણે સર્વ માનીએ છીએ. બરાબર થઈ ગયું આ તો કાળશય એક. અને હજી ને કારણ છે અગિયારમાં ગુણસ્થાનમાંથી નીચે ભવશય આયુષય, એટલે કે અગિયારમાં ગુણસ્થાનના એવું પણ બની શકે, આપણે ચર્ચા કરી હતી તમને યાદ હોય તો, કે અગિયારમાં ગુણસ્થાનમાં દસમામાંથી અગિયારમાં પ્રવેશ કર્યું અને એક સમય વ્યતીત થયો, હજી તો વિતરાગતાને એક સમય માટે ભોગવે છે અને એવું પણ બની શકે, એવો કોઈ નિયમ નથી કે એવું બને, એવું પણ બની શકે કે એક સમય માટે રહીને અગિયારમાં ગુણસ્થાનમાં પ્રવેશ પામતા આયુષય એટલે કે આયુ કર્મનો છેલ્લો નિષેક ખરી જાય અને મુનિરાજનું મૃત્યુ થઈ જાય, એટલે કે દેહનો વિયોગ થઈ જાય, આત્મા અને દેહ છૂટા પડી જાય, તો એ આયુષય થતા અગિયારમાં ગુણસ્થાનમાંથી પતિત થતા શ્યુત થતા મુનિરાજ ક્યાં આવશે, તો કે વિગ્રહ ગતિના પહેલા સમય મુનિરાજ ચતુર્થ ગુણસ્થાનમાં. વિચાર કરો જે એક સમય માટે કે જે એક અંતર મુહૂર્ત માટે ક્યારે પણ થઈ શકે આયુષય અગિયારમાં ગુણસ્થાનમાં, તો જે વિતરાગતા પૂર્ણ વિતરાગતા અને પૂર્ણ સુખ ભોગવી રહ્યા છે એ મુનિરાજનું આયુ પૂર્ણ થતા ચતુર્થ ગુણસ્થાનમાં આવી જાય છે. વિચાર કરો આ પરિણામોની વિચિત્રતા છે, આ પરિણામોની ક્રમબદ્ધતા છે. અને આત્મા જ્ઞાયક ભાવ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, પારિણામિક ભાવ કારણ પરમાત્મા, સમયનો સાર એવો જે શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મા બધા પરિણામોથી પાર એવો શુદ્ધ નિરપેક્ષ અપ્રભાવિત એકરૂપ રેવાવાળો ત્રિકાળ અસ્તિત્વ રૂપે વિરાજમાન અંદરમાં જ્ઞાન આનંદનો પિંડ છે. આ પરિણામોનું ક્રમબદ્ધપણું આપણને અહીંયા સમજાય છે. સર્વજ્ઞ ભગવાનની મહિમા આવે છે કે ભગવાનના જ્ઞાનમાં આવા સુનિશ્ચિત એક એક સમયના પરિણામ સ્પષ્ટ પ્રત્યક્ષ એક સાથે ઝલકે છે અને એનું નિરૂપણ ભગવાનની ઓમ ધ્વનિ દ્વારા આચાર્ય દેવ ગ્રંથોમાં એને લિપિબદ્ધ કરે છે. થઈ ગયું આ. હવે આપણે આગળ જોઈએ તો અગિયારમાં ગુણસ્થાન, આપણે હજી એક પોઈન્ટ અગિયારમાં ગુણસ્થાનનો, તમે કહેશો ભાઈ આગળ તો શું કરીએ બોલો, અગિયારમાં ગુણસ્થાનમાં હજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોયો તો કોઈને ખ્યાલ આવે, હા વેરી ગુડ એક્સિલન્ટ. અગિયારમાં ગુણસ્થાન એક એવું ગુણસ્થાન છે કે જેમાં જે જીવના અસાધારણ ભાવ છે, ઔપશમિક શાયિક જે શાયોપશમિક ઔદયિક અને પારણામિક હને, તો એ જે ભાવ છે અસાધારણ ભાવ, એ પાંચે પાંચ ભાવ એકી સાથે એક જીવમાં એકમાત્ર 14 ગુણસ્થાનમાંથી 11મા ગુણસ્થાનમાં એકી સાથે જોવામાં આવે. અંકિતાબેન આપકો સમજમાં આયા પોઈન્ટ શું કીધું? એકી સાથે પાંચે ભાવનો સદભાવ 11 માત્ર એક 11મા ગુણસ્થાનમાં જોવામાં આવશે. કેવી રીતના? આપણે એની પણ સિદ્ધિ કરી હતી. પારિણામિક ભાવ તો ઓફકોર્સ છે, એની સાથે હજી સિદ્ધ નથી થયા એટલે ઔદયિક ભાવ છે, છદમસ્ત છે એટલે ક્ષાયોપશમિક ભાવ છે, 11મા ગુણસ્થાનમાં આવ્યા એટલે ઓફકોર્સ ઔપશમિક ભાવ છે, ઔપશમિક ચારિત્ર છે. બરાબર બોલું છું ને? અને શાયિક ભાવ, ખાલી એક ટ્વિસ્ટ પોઈન્ટ છે કે શાયિક ભાવ કેસે હો સકતા હૈ કે શાયિક સમ્યક્ત્વ છઠ્ઠા સાતમામાં શાયિક સમ્યક્ત્વ અને શ્રેણી ચડી ઉપશમ, શ્રાયિક સમ્યક દ્રષ્ટિ શ્રેણી બેવ ચડી શકે, ઓપ્શમિક દ્વિતીય ઉપશમ સમ્યક દ્રષ્ટિ એકમાત્ર ઉપશમ શ્રેણી ચડી શકે. આ બધા નિયમ છે જે આપણે ઓલરેડી લઈ લીધા. તો શાયિક સમ્યક્ત્વી અને શ્રેણી ચડે ઉપશમ તો એ ઔપશમિક ભાવ ત્યાં કહેવામાં આવે છે. સમજાય છે? અરે સોરી, શાયિક ભાવ કહેવામાં આવે છે, ઔપશમિક ભાવ તો ઔપશમિક ચારિત્ર છે એટલે, તો ત્યાં શાયિક ભાવ પણ કહેવામાં આવે છે. એવી રીતના શાયિક ઔપશમિક પછી શાયોપશમિક ઔદયિક અને પારિણામ, એ પ્રમાણે પાંચે ભાવ એકી સાથે 11મા ગુણસ્થાનમાં જોવામાં આવે છે. 11મા ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણી વાળા મુનિરાજ ચડે. બરાબર છે? ઉપશમ શ્રેણી, આ એક પોઈન્ટ યાદ રાખજો, બધાને ખ્યાલ છે પરંતુ રિપીટ કરું છું કે મોક્ષ જતા પહેલા ઉપશમ શ્રેણી મેક્સિમમ કેટલી વાર ચડી શકે? ચાર વાર. મોક્ષ જતા પહેલા ચાર વાર. પરંતુ એક મુનિ જીવન દરમિયાન, એક મનુષ્ય ભાવના મુનિ જીવન દરમિયાન ઉપશમ શ્રેણી મેક્સિમમ બે વાર ચડી શકે. એક જીવનમાં મોક્ષ જતા પહેલા ચાર વાર, અને પાંચમી વાર ચડશે તો શપકત ચડશે. સમજાય છે કે નહીં? શું બોલું છું? પાંચમી વાર ચડશે તો શપકત ચડશે. મોક્ષ જતા પહેલા ચાર વાર, અને એક મુનિ જીવનમાં મેક્સિમમ બે વાર. એટલે ઉપશમ શ્રેણી ચડ્યા, નીચે આવ્યા, અને પાછા એ જ ભવમાં પાછી ઉપશમ શ્રેણી એક વાર ચડી શકે એવો પણ ઉલ્લેખ કરણાન યોગમાં આવ્યો છે. બરાબર થઈ ગયું આ? હવે આપણે ગમનાગમનની પણ ચર્ચા કરી હતી કે અગિયારમાં ગુણસ્થાનથી ગમન ક્યાં થશે? તો કે દસમામાં. અને આગમન ક્યાંથી થાય છે? તો કે દસમામાંથી. દસમામાંથી આગમન અને દસમામાં ગમન. બરાબર, હજી ને કંઈક ચૂકી જાઉં છું. વેરી ગુડ. વિગ્રહ ગતિમાં ચોથામાં ગમન થાય છે, થઈ શકે. વિગ્રહ ગતિમાં જયારે આયુ પૂર્ણ થાય તો ચોથામાં ગમન. કાળ કેટલો છે? તો કે અંતર. શાયોક્ષમ, અરે સોરી, સમ્યક્ત્વમાંથી કયા સમ્યક્ત્વ પોસિબલ છે અગિયારમાં ગુણસ્થાનમાં? સમ્યક્ત્વમાંથી, ત્રણમાંથી. ત્રણ છે ને, ત્રણ સમ્યક્ત્વ છે ને, ઔપશમિક, શાયોક્ષમિક, શાયિક. તો ત્રણમાંથી કયા સમ્યક્ત્વ પોસિબલ છે અગિયારમાં ગુણસ્થાનમાં? દ્વિતીય ઓપ્શમ સમ્યક્ત્વ અને, એક્સેલન્ટ, દ્વિતીય ઓપ્શમ અને શાયિક સમ્યક્ત્વ પોસિબલ. ચારિત્ર કયું છે અગિયારમાં ગુણસ્થાનમાં? ચારિત્ર. જલ્દી, વેરી ગુડ. વિપૂર્ણ વિતરાગ ઔપશમિક યથાખ્યાત ચારિત્ર. આખું બોલો, છદ્મસ્થ. પૂર્ણ વિતરાગ, છદ્મસ્થ, ઔપશમિક યથાખ્યાત ચારિત્ર. બધું આવી ગયું આમાં. પૂર્ણ વિતરાગ, છદ્મસ્થ, ઔપશમિક યથાખ્યાત ચારિત્ર. કેવું ચારિત્ર છે ત્યાં? પૂર્ણ ચારિત્ર છે, પૂર્ણ વિતરાગતા છે, પૂર્ણ સુખ છે. સમજાય છે? એવી અલૌકિક દશા અગિયારમાં ગુણસ્થાનની છે. પરંતુ એ મુનિરાજ નિયમથી નીચેના ગુણસ્થાનમાં પ્રવેશ કરશે એવું કેવડી ભગવાનના જ્ઞાનમાં આવ્યું પણ છે. થઈ ગયું? ચલો, આ પણ આપણને ક્રમ ખબર છે. શું ક્રમ ખબર છે? શું ક્રમ ખબર છે? કે પહેલા વિતરાગી થાય અને પછી જ જીવ નિયમથી શું થાય? કે સર્વજ્ઞ થાય. ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે બારમા ગુણસ્થાનની ચર્ચા કરીએ, અને પછી બારમા ગુણસ્થાન અને અગિયારમા ગુણસ્થાનની વચ્ચે જે 14 ડિફરન્સના પોઈન્ટ છે એ પણ આપણે લેશું. ચલો આપણે બારમા ગુણસ્થાનની ચર્ચા પ્રારંભ કરીએ છીએ. બારમા ગુણસ્થાનનું નામ શું છે? જલ્દી, બારમા ગુણસ્થાનનું આખું નામ શું છે? શીણ મો ગુણસ્થાન. શીણ, શીણ એટલે કમજોર ને, આપણે કે ને જીણ, કેવું, કેવા શીણ થઈ ગયા છે. શીણ એટલે જીણ, શીણ આપણે કે ને શરીર કેવું જીણ શીણ થઈ ગયું. અર્થ એ થાય ને, શીણ નો અર્થ શું થાય? શીણ નો, વેરી ગુડ. શીણ નો અર્થ જીણ શીણ નહીં, અહીંયા શીણ નો અર્થ છે અભાવ. અહીંયા શીણ નો અર્થ છે શય. હજી ને એક શબ્દ બોલું છું શય ની આગળ. શીણ નો અર્થ છે સત્તા માંથી શય. કારણ કે આપણે એક ઉદ્યાભાવી શય પણ સમજ્યા છે, ખ્યાલ છે? બધું ગટલું બધું તમે બોલો છો, કેટલું યાદ રાખે છે ને? એક તો પાછો ગેપ થઈ જાય એટલે પાછો અમે ભૂલી જઈએ. ઉદ્યાભાવી શય એક શબ્દ આવ્યો હતો. શેમાં આવ્યો હતો? શયોપશમની પરિભાષા. વર્તમાનકાલીન ઉદ્યાભાવી શય, વર્તમાનકાલીન સર્વઘાતી પ્રકૃતિઓનો ઉદ્યાભાવ. ઉદ્યાભાવી શય વસ્તુ અલગ છે, અને સત્તામાંથી શય થવું એ વસ્તુ અલગ છે. ઉદ્યાભાવી છે એટલે સત્તામાં છે, પરંતુ વર્તમાનમાં એનો ઉદય નથી. એને કહેવાય ઉદય અભાવ, ઉદયના અભાવ રૂપ શય. એને ઉદ્યાભાવી શય કહેવાય. પરંતુ અહીંયા શું આવશે હવે આમાં? સત્તામાંથી, એટલે સત્તામાંથી જ એ કર્મ જે છે એ કર્મ નિર્જરિત થઈ જાય છે, અને એ અકર્મ રૂપે પરિણમી જાય છે. એટલે આત્મા સાથે એનો સંબંધ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. સત્તામાંથી શય. હવે કોનો સત્તામાંથી શય થાય છે? બારમા ગુણસ્થાન. ચલો જલ્દી આપણે બારમા ગુણસ્થાનને પ્રારંભ કરીએ. કોનો થાય છે? મોહનીય કર્મ પૂર્ણતઃ. મોહનીય કર્મ એટલે કે એની 28 પ્રકૃતિનું શું થાય છે? તો કે સત્તામાંથી શું થાય છે? એનો શય થાય છે. મોહનીય કર્મનો સત્તામાંથી શય થાય છે. પહેલો પોઈન્ટ. એક એક પોઈન્ટ લઈએ છીએ આપણે. હવે સૌથી પહેલા આપણે સમજીએ કે બારમા ગુણસ્થાનમાં પ્રવેશ ક્યાંથી થશે. ચલો જલ્દી બધું લઈ લઈએ સાથે સાથે. દસમા નિયમથી દસમામાંથી અગિયારમાં થ્રુ બારમા ગુણસ્થાનમાં પ્રવેશ થશે. કેમ તો ગણતરી ખોટી કરીએ છીએ તો દસ પછી શું આવે? દસ પછી શું આવે? જનરલ દસ પછી શું આવે? દસ પછી શું આવે? દસ પછી શું આવે? અરે આપણે ગુણસ્થાનની કક્ષામાં બેઠા છે એટલે ગણિત થોડુંક સમજાય છે, ઉથલ પાથલ હશે. અરે દસ પછી શ્રેણી શપક શ્રેણી પર આરૂઢ મુનિરાજ દસમા ગુણસ્થાનથી નિયમથી અગિયારમાં ન જતા ડિરેક્ટલી બારમા ગુણસ્થાનમાં પ્રવેશ પામે. ચલો ઉત્પાદ વ્યય ઘટિત કરો જલ્દી જલ્દી, એક એક પોઈન્ટ લઈએ ફટાફટ. ઉત્પાદ વ્યય દસમા ગુણસ્થાનના અંતિમ સમયે જે સૂક્ષ્મ લોભ હતો, સંજ્વલનનો સૂક્ષ્મ લોભનો જે સદભાવ હતો, એનો શું થયો? વ્યય. બારમા ગુણસ્થાનમાં શું થયું? પહેલા સમયે પૂર્ણ વિતરાકતા સાથે પૂર્ણ સુખનો ઉત્પાદ, અને એ ઉત્પાદ વ્યયની વચ્ચે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ ધ્રુવ તત્વ છે. બરાબર, એક પોઈન્ટ એ થયો. ચલો હવે બીજો પ્રશ્ન, બીજો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો છે, જે પ્રશ્ન ઉત્તર ના રૂપમાં અહીંયા ચર્ચા કરવામાં આવી છે, તો આપણે એક બે એ પ્રશ્ન લઈએ એટલે આપણને એ વિષયની આખી લિંક પકડાશે. પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે ભાઈ હજી તો મોહનીય કર્મ નષ્ટ થયું છે, મોહનીય કર્મ નષ્ટ હો ગયા હૈ તો ક્યા હુઆ? અભી જ્ઞાનાવરણાદિ તીન ઘાતી કર્મ કા ઉદય સતત ચલ રહા હૈ. ક્યાં ક્યાં આવી ગયા? હવે બારમા ગુણસ્થાનનો કાળ પણ કેટલો છે? ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? અંતર્મુરતનો. તો બારમા ગુણસ્થાનમાં પણ જ્ઞાનાવરણાદિ જે ત્રણ ઘાતી કર્મ છે એનો ઉદય સતત ચાલે છે. કેમ? કારણ કે એનો બંધ ક્યાં સુધી હતો? ક્યાં સુધી બંધાતા હતા? તો કે દસમા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભના પ્રણામનું નિમિત્ત પામીને આપણે લીધું હતું કે જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે. સૂક્ષ્મ લોભ પરિણામનું નિમિત્ત પામીને મોહનીયનો બંધ નહીં થાય, એકે મોહનીય પ્રકૃતિ નહીં બંધાય, પરંતુ જ્ઞાનાવરણાદિનો બંધ થયો છે. તે બંધ થયો છે, જે કર્મનો બંધ થયો હોય એનો ઉદય આવે કે નહીં ભાઈ? આવે કે નહીં? તો દસમા બારમા ગુણસ્થાનમાં પ્રશ્ન એમ કરે છે કે જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતી કર્મનો તો ઉદય સતત ચાલુ છે, ખ્યાલ આવે છે? ખાલી મોહનીય કર્મનો ભાવ થયો છે. તો કે છે કે તો તમે પૂર્ણ સુખ તો નહીં, સોરી, સતત ચાલુ છે તો એ શીણ મોહી મુનિરાજ કો હા પૂર્ણ સુખી કેસે કહે સકતે હો? પોઈન્ટ સમજાય છે? પ્રશ્ન સમજાયો? જલ્દી પ્રશ્ન શું? ત્રણ વાત આવી. કોનો શય થયો? જલ્દી શય બોલું છું. હવે શય બોલશું. કેમ? કારણ કે આપણે હવે ક્ષીણમો ગુણસ્થાનમાં આવી ગયા. આપણે આવી ગયા? કોણ આવી ગયું? જલ્દી બોલો કે આપણે આવું છે. જલ્દી તો સમજવું પડશે ગુણસ્થાનનું સ્વરૂપ કેટલું અદભુત છે. ક્ષીણમો ગુણસ્થાનની ચર્ચામાં શું બોલશું? શય. કોનો શય? મોહનીયનો શય. બરાબર, પ્રશ્નને હું છૂટું પાડીને સમજાવું છું. મોહનીયનો શય થયો છે. ત્રણ ઘાતી કર્મ અને ચાર અઘાતી તો છે જ, તો ઓબ્વિયસ છે, કારણ કે ત્રણ ઘાતી કર્મનો હજી શું છે? સતત ઉદય ચાલુ છે. મોહનીયનો શય થયો છે. સમજાય છે બધાને? રિપીટ કરું છું જલ્દી, કારણ કે એકાદ વાર ચૂકી જાય ને સામરામાં, તો બીજી વાર બોલું તો કદાચ પકડાઈ જાય. જલ્દી બધાનો ઉપયોગ યાદ રાખજો, અડધો કલાક. મોહનીય કર્મનો શય થયો છે. જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતી કર્મનો સતત ઉદય છે. સતત ઉદય ક્યાં સુધી રહેશે? સતત ઉદય કેટલો કાળ રહેશે? જ્ઞાનાવરણાદિ ત્રણ ઘાતી કર્મનો ઉદય કેટલો? જલ્દી ભાવ આવવો જોઈએ કે ઓહો, હવે ખાલી એક અંતર્મુહૂર્ત માટે જ્ઞાનાવરણાદિ તમ એ ભાવરૂપે ભલે સાક્ષાત પ્રણમન ન થાય, પરંતુ ભાવનામાં તો એવું પ્રણમન લાવો કે એવો મારો આત્મા અને જે મુનિરાજ ગુણસ્થાનમાં બિરાજમાન છે એ મુનિરાજનો આત્મા માત્ર એક અંતર્મુહૂર્તમાં એ ત્રણ ઘાતી કર્મનો જે સતત ઉદય ચાલે છે એનો શય કરીને તેરમા ગુણસ્થાનના પ્રથમ સમયમાં પ્રવેશ પામતા પૂર્ણ વિતરાગી તો થઈ ગયા છે, પરંતુ ત્રણ ઘાતી કર્મનો શય થતા પૂર્ણ સર્વજ્ઞપણું પણ પ્રગટ થતા અરિહંત અવસ્થાનો ઉત્પાદ થવાનો છે. અનંત ચતુષ્ટય પ્રગટ થવાના છે. નવ કેવલ લબ્ધિ શાયિક ભાવના જે નવ બે છે એ પૂર્ણ હવે એક અંતર્મુહૂર્તમાં થવાના. આપણે ખાલી કોરું જ્ઞાન નથી લેવું, આપણે ખાલી ભણવું નથી, આપણી પરિણતિ પણ એ રીતે ભીંજાવી જોઈએ. આપણા ભાવમાં એ ભાષણ થવું જોઈએ કે ઓહો આત્માની આવી અદભુત તાકાત છે, કેટલું આવ્યું અંદરમાં તાકાત છે તો એ વ્યક્ત થાય, શક્તિ છે તો એ પ્રગટ. ક્યાંથી આવી વિતરાગતા અને ક્યાંથી આવતી રહેશે વિતરાગતા અનંતકાળ સુધી? ક્યાંથી આવે છે સર્વજ્ઞપણું અને સતત આવ્યા રહેશે? કોના આધારે, કોના આશ્રયથી, શેમાં એ શક્તિ છે? તો કે મારા જ્ઞાયક ભાવમાં. ખ્યાલ આવે છે? તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની અપૂર્વ અંદરમાં સામર્થ્યની મહિમા આવી જોઈએ કે જે જીવ વિતરાગતા રૂપે પરણમ્યો તો પર્યાયમાં સ્વભાવથી તો બધા વિતરાગી છે જ, સ્વભાવથી તો બધા સર્વજ્ઞ છે જ, પરંતુ પર્યાયમાં આવું પરણમન પ્રગટ થયું તો એવી સામર્થ અંદરમાં હતી. તો જો આ સાક્ષાત એ પર્યાયમાં એ વ્યક્તપણું એનું થયું તો વિતરાગી થયા બાદ હવે એક અંતર મુહૂર્તમાં ત્રણ ઘાતી કર્મનો ક્ષય થતા શું થશે કે સર્વજ્ઞ થશે. સમજાય છે? અરિહંત દશા પ્રગટ થશે, પરમાત્મા બનશે. કયા શેનો અભાવ થશે? ચલો અંતર આત્મા, ઉત્તમ ઉત્કૃષ્ટ અંતર આત્માનો અભાવ થશે અને પરમાત્મા પણું પ્રગટ થશે. પરમાત્માના કેટલા ભેદ છે? વેરી ગુડ. સકલ પરમાત્મા અને નિકલ. તો હવે પહેલા શું થશે? પણ સકલ ના થાય ડાયરેક્ટ નિકલ થઈ જાય તો જલ્દી 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 સકલ ના થાય ને ડાયરેક્ટ સિદ્ધ થઈ જાય. ડાયરેક્ટ સિદ્ધ, 13 અને 14 સ્કીપ કરીને એટલો પુરુષાર્થ ઉપાડે કે એક સાથે ત્રણ ઘાતી, ચાર અઘાતી બધાનો શૈક. અરે એવું ક્યારે બનવાનું નથી. સમજાય છે? અરિહંત દશા તો એ નિયમથી આવવાની છે. 13મું અને 14મું ગુણસ્થાન કમ્પલસરી ગુણસ્થાન છે અને 11-12માં કમ્પલસરી કયું છે? જલ્દી 11-12માં દેવ કમ્પલસરી છે ને. 11મું ગુણસ્થાન મોક્ષ માર્ગમાં કમ્પલસરી નથી, પણ 12મું ગુણસ્થાન તો મોક્ષ માર્ગમાં નિયમથી કમ્પલસરી ગુણસ્થાન કયા છે? જલ્દી મોક્ષ માર્ગમાં ચોથું કમ્પલસરી. અરે ચોથું ગુણસ્થાન કમ્પલસરી કે નહીં? હા કે ના? મને હા ના બેવ સંભળાય છે. અહીંયા ના સંભળાય છે, અહીંયા હા સંભળાય. શું કરું બોલો? એક સાથે બોલો ના. ચોથું નહીં, 5મું પણ નહીં, 6ઠું હા, 7મું, 8મું ધીરે હવે બધા ઠંડા પડતા ગયા, 8મું હા, 9મું હા, 10મું હા, 11મું, 12મું, 13મું, 14મું. થેન્ક યુ, વેરી ગુડ. બરાબર છે? તો 12મું ગુણસ્થાન મોક્ષમાં, 13મું 14મું મોક્ષ માર્ગમાં કમ્પલસરી. એટલે અહીંયા શું વાત આવી કે 12માંથી એક અંતર મુહૂર્તનો કાળ જે ત્રણ ઘાતી કર્મનો સતત ઉદય ચાલે છે એનો હવે અંતર મુહૂર્તમાં શું થઈ જવાનો છે? મૂળમાંથી ક્ષય, જે મોહનીય કર્મ મૂળમાંથી ક્ષયને પામે છે. એવી રીતના કહે છે ને, અમે મોહને શું કે છે કુનકુનાચાર્ય દેવ સમયસારજી, અમે મોહને એવો મૂળમાંથી ઉખેડી ફેંક્યો છે કે હવે કોઈ જે ભાવ અને હવે કોઈ ભાવક ભાવ અમને હવે મોહ ઉત્પન્ન કરાવી શકવામાં સમર્થ નથી. જે ભાવ અને ભાવ, કોઈ જે અને કોઈ ભાવક ભાવ એટલે રાગાદી ભાવ અમને હવે મોહ ઉત્પન્ન કરાવવામાં સમર્થ નથી. તો હવે મૂળમાંથી ક્ષયની વાત ચાલુ થઈ ગઈ. તો પહેલા કયો કર્મ? નિયમથી પહેલા કયો કર્મ? ક્રમ, કર્મના ક્ષયનો ક્રમ. પહેલા 8 કર્મમાંથી મોહનીય, પછી 3 ઘાતી અને પછી 4 અઘાતી કર્મનો ક્ષય થાય છે. બરાબર છે? આ ગુણસ્થાનમાં, 12મા ગુણસ્થાનમાં 148 પ્રકૃતિમાંથી 63 પ્રકૃતિનો ભાવ થાય છે. એમાં આવે છે કર્ણાની 63 પ્રકૃતિનો શું થઈ ગયો? અહીંયા ક્ષય થઈ ગયો. એની પણ આપણે ક્યારેક ચર્ચા કરશું. સમજાયું? તો આપણે આ પોઈન્ટ શું લીધો કે મોહનો અભાવ થયો, 3 ઘાતી કર્મનો સતત ઉદય ચાલે છે, તો તમે એ મુનિરાજને પૂર્ણ સુખી કેવી રીતના કહો છો? બોલાનો ઉત્તર શું છે? અરે સુખનો સંબંધ જ્ઞાનની હીનાધિકતા સાથે ન. જો જ્ઞાન ગુણનું 3 પ્રણમન છે, એક ચાર્ટ મેં બનાવ્યો છે મારી બુકમાં, તમને લોકોને કહું, જ્ઞાન ગુણનું 3 પ્રણમન છે. કયું 3 પ્રણમન છે? એક તો એની હીનતા એટલે ઓછપ, એટલે કે ઓછી ક્ષયોપશમ જ્ઞાન, એક ઉઘાડરૂપ ક્ષયોપશમ જ્ઞાનની અધિકતા અને એક જ્ઞાનનું વિપરીત પણ એટલે કે અજ્ઞાનતા. એ ઉપચારથી કહેવામાં આવે છે જ્ઞાન ખરેખર કોઈ દાડો અજ્ઞાન થતું નથી. જ્ઞાન તો જ્ઞાન છે ભાઈ, પરંતુ મોહ, શ્રદ્ધાની વિપરીતતા, ચારિત્રની અધુરાશ, એના કારણે જ્ઞાનને અજ્ઞાન નામ આપવામાં આવે છે. તો જ્ઞાનની હીનાધિકતા એટલે કે હીનતા ને અધિકતા, ઓછું જ્ઞાન અને વધારે જ્ઞાન, એ સુખ અને દુઃખમાં કોઈ એનો એની સાથે સંબંધ નથી. અગર એમ હોય, કેટલા બધા લોજિક આપ્યા, કેટલા બધા તર્કથી વાતચીત કરે છે કે જ્ઞાનની હીનાધિકતાનો સંબંધ સુખ સાથે નથી, સુખનો સંબંધ દુઃખનો સંબંધ જ્ઞાનની હીનાધિકતા સાથે નથી, સુખ દુઃખનો સંબંધ મોહ સાથે, સુખ દુઃખનો સંબંધ ઈચ્છાઓ સાથે, સુખ દુઃખનો સંબંધ કશાઈ સાથે છે, સુખ દુઃખનો સંબંધ વિભાવ સાથે છે, સુખ દુઃખનો સંબંધ વિકારી ભાવ સાથે છે. પોઈન્ટ ખ્યાલમાં છે? સ્પેશિયલી મેન તો મોહ સાથે, મેન તો ઈચ્છા સાથે, કે જેટલી જેટલી જીવને અંદરમાં એ મોહની પ્રણતિ તીવ્ર છે એટલું એને દુઃખ છે. મોહ તીવ્ર છે એટલું દુઃખ છે. હવે મોહ તીવ્ર છે અને જ્ઞાન કેવું છે? તો કે ઘણું છે. તો જ્ઞાન ઘણું હોય તો સુખ થશે? તો કે ના. કેમ? કારણ કે સુખનું કારણ જ્ઞાનની અધિકતા સાથે નહીં, મોહના અભાવ સાથે. આખું એ પ્રકરણ એટલું સુંદર, આખું આધ્યાત્મિક પ્રકરણ અહીંયા લીધું છે કે સુખ દુઃખનો સંબંધ મોહ સાથે. અગર એવું બને કે જ્ઞાનના ઉઘાડ સાથે સુખનો સંબંધ હોય તો એક બહુ સરસ તમને લોજિકથી વાત આપું છું, તમે સામાન્ય ધ્યાનથી તમને ખ્યાલ આવે. અગર અધિક જ્ઞાન એ સુખનું કારણ હોય, અધિક જ્ઞાન, તો બે જીવ લો તમે. અધિક જ્ઞાન સુખનું કારણ હોય તો બે જીવ લો. એક લો કે અલ્પ જ્ઞાન વાળા એક ભાવલિંગી સંત, સમજાય છે? કે જેને એમ સમજો કે બાર અંગનું જ્ઞાન પણ નથી, અધિક શિવભૂતિ મુનિરાજ લઈ લો. પોઈન્ટ સમજાય છે? શિવભૂતિ મુનિરાજ છે, એમને કેટલું જ્ઞાન છે? જ્ઞાનનો ક્ષયોપશમ ઉઘાડરૂપ જ્ઞાન કેટલું છે? ધારણા જ્ઞાન કેટલું છે? સમજાય છે શું કહું છું? તો જ્ઞાન કેટલું અલ્પ છે, સમજાય છે? અને છે ભાવલિંગી સંત. અને એક તમે લો સ્વર્ગના, આપણે લઈએ ઇન્દ્ર, જેને દ્વાદશાંગનું જ્ઞાન છે, સમજાય છે? તો એ અસંયમી છે, જે અસંયમી જ્ઞાનનો ઉઘાડ અધિક છે. અહીંયા છે સંયમ, જ્ઞાનનો ઉઘાડ અલ્પ છે. સુખી વધારે કોણ? કમ્પેરિઝન સમજાયું? અરે બોલો, સુખી કોણ વધારે? અલ્પ જ્ઞાનના ક્ષયોપશમ ધારી અને ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતાને ભોગવવા વાળા મુનિરાજ, કે અસંયમ દશામાં જે ઇન્દ્ર છે પરંતુ દ્વાદશાંગના પાઠી છે, એ પોઈન્ટ સમજાય છે? તો એ વાત સિદ્ધ કરી કે ભલે અહીંયા છદ્મશ દશા છે, જ્ઞાનાવરણી આદિ ત્રણ ઘાતી કર્મનો ઉદય સતત છે, પરંતુ પૂર્ણ સુખી એટલે છે કારણ કે મોહનો પૂર્ણતઃ અભાવ થયો છે. પોઈન્ટ સમજાય છે? એટલે જ્ઞાનની અધિકતા અને જ્ઞાન, કારણ કે ઘણાને એમ પ્રશ્ન એક થાય કે અમને યાદ નથી રહેતું, અમને સમજાતું નથી, અમારા ધારણામાં કઈ બેસતું નથી. અરે ભાઈ, એ તારું સ્વરૂપ જ નથી, એ ક્ષયોપશમનો ખેલ છે, એ ખરેખર તારી દશા જ નથી. સુખનું કારણ મોહ સાથે છે. જેટલો મોહ, હવે અહીંયા એક બહુ સરસ પ્રશ્ન પણ પાછો પૂછ્યો છે કે તો પછી, એક પછીનો પ્રશ્ન લઉં છું આના રિલેશનમાં, ઇસકા અર્થ ક્યા સુખી હોને કે લિયે જ્ઞાન કા કુછ ઉપયોગ હી નહીં? તો પછી જ્ઞાનનો કોઈ ઉપયોગ જ નથી સુખી થવામાં? તો કે જ્ઞાન કા ઉપયોગ હી નહીં, નહીં જ્ઞાન કા હી ઉપયોગ હૈ, એટલે ઉપયોગ એટલે કે જ્ઞાન જ સૌથી ઇમ્પોર્ટન્ટ સાધન છે, સમજાય છે? કારણ કે નિર્ણય કોણ કરશે? જે આપણને ઉઘાડરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ઉઘાડરૂપ જ્ઞાનમાં સ્વપરનો નિર્ણય કોણ કરે છે? અધિક જ્ઞાન ઓછપ જ્ઞાન એની વાત નથી કરતી, પરંતુ જે જ્ઞાન પ્રગટ થયું છે, જે જ્ઞાન ઉપલબ્ધ છે, જે સંગની પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું છે અને જેમાં એ જ્ઞાનનો આપણને ઉઘાડ પ્રાપ્ત થયો છે, એ જ્ઞાનના ઉઘાડમાં નિર્ણય કોણ કરે છે? મારી સામે જોવો, નિર્ણય કોણ કરે છે? હવે જ્ઞાનની સ્થિરતા જ નહીં રહે, સમજાય છે? સાંભળવામાં વાંચવામાં તો પછી નિર્ણય કેવી રીતના કરશો? પોઈન્ટ ખ્યાલમાં છે? તો નિર્ણય કોણ કરે છે? સફરનો. હેગે ઉપાધેયનો મુખ્ય ગુણ શેમાં થાય છે? સાત તત્વનો નિર્ણય શેમાં થાય છે? દ્રવ્ય ગુણ પર્યાયનો નિર્ણય શેમાં થાય છે? ક્રમબદ્ધનો નિર્ણય, ચાર ભાવનો નિર્ણય, પાંચ ભાવનો નિર્ણય, એક એક સમયની સ્વતંત્રતાનો નિર્ણય અને પોતાના સામર્થ્યનો નિર્ણય થાય છે શેમાં? તો જ્ઞાનનો ઉપયોગ છે કે નહીં? તો અહીંયા તો કહે છે કે ભાઈ જ્ઞાનનો સંબંધ નથી સુખ. અરે અધિક જ્ઞાન અને ઓછા જ્ઞાન સાથે મોક્ષ માર્ગ નો સંબંધ નથી, પરંતુ પરંતુ જે ઉપલબ્ધ જ્ઞાન છે, સમજાય છે, એને અધિક ન ફેલાવતા એ ઉપલબ્ધ જ્ઞાન ના માધ્યમ થી, એ ઉપલબ્ધ જ્ઞાન દ્વારા, એ ઉપલબ્ધ જ્ઞાન માં નિરંતર પુરુષાર્થ પૂર્વક, રૂચિ પૂર્વક, નિર્ણય પૂર્વક, જે જીવ સ્વપર નો નિર્ણય ને સાત તત્વ નો નિર્ણય કરે છે, એ જ જ્ઞાન આગળ કેવળ જ્ઞાન રૂપે પરિણમે. આપણે ગાઈએ છીએ, શું ગાઈએ છીએ? નાના મતિ શ્રુત જ્ઞાન ને લહે કેવલ જ્ઞાન આ તો કેવી. અરે પૂરું તો જોસ્તી કરો, એમાં પણ સાવ ઠંડા છે, સાવ ઠંડા છો જલ્દી. એ પર્યાય માં છે રાગ, પણ હું તો વિતરાગી. ખ્યાલ આવે છે? તો એ જે મતિશુદ્ જ્ઞાન છે, એ જે ઉપલબ્ધ જ્ઞાન છે, એ જે પ્રાપ્ત જ્ઞાન છે, એ જે ઉઘારરૂપ જ્ઞાન છે, જેટલું હોય ઇટ ઇઝ સફિશિયન્ટ. સંઘની પંચેન્દ્રિય થયો અને એને જે જ્ઞાન ઉપલબ્ધ છે ઇટ ઇઝ સફિશિયન્ટ. કે ભેદ જ્ઞાન કરીને, સ્વપર નો નિર્ણય કરીને, પર ને ગૌણ કરીને, સ્વને મુખ્ય કરીને, સ્વ હું છું એમાં એકત્વ બુદ્ધિ સ્થાપીને એનું વેદન પ્રગટ કરી શકવામાં એ પ્રાપ્ત ક્ષયોક્ષમ જ્ઞાન સમર્થ છે. સમજાય છે? ખ્યાલ આવે છે? તો સુખ દુઃખ નો સંબંધ કોની સાથે છે? મોહ સાથે છે. અને મોહ ને જીતશે કોણ? પ્રાપ્ત જ્ઞાન. સેના વડે? નિર્ણય વડે. સમજાય છે? તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો. હવે આપણે આગળ વધીએ. હવે બહુ સરસ પ્રકરણ છે, કર્ણાન યોગ નો થોડો પ્રકરણ છે. આપણે એકચ્યુઅલી થોડો લઈ લીધો, પણ હવે એને સ્પેસિફિકલી તમારી સામે મૂકું છું. પ્રશ્ન અહીંયા પૂછ્યો, નેક્સ્ટ પ્રશ્ન, બારમા ગુણસ્થાન સંબંધી ચર્ચા ચાલે છે, એમાં પ્રશ્ન પૂછ્યો કે દસમા ગુણસ્થાન થી જયારે જીવ, જયારે મુનિરાજ બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે, તો પહેલા સમયે જ વિતરાગી સાથે એ મુનિરાજ સર્વજ્ઞપન થઈ જવા જોઈએ. પ્રશ્ન છે, મને લોજિક થી આન્સર આપજો, કર્ણાનિયોગ ની અપેક્ષા આન્સર આપજો. પ્રશ્ન શું પૂછ્યો? કે બારમા ગુણસ્થાનના પ્રથમ સમયે પ્રવેશ પામતા મુનિરાજ વિતરાગી સાથે શું થઈ જવા જોઈએ? તો કે સર્વજ્ઞ થઈ જવા જોઈએ. હવે અગર એવું થાય, લોજિક થોડું વિચારો, હવે માઇન્ડ ને થોડું દોડાવો, અગર એવું થાય તો શું દોષ આવશે? વિતરાગતા સાથે સર્વજ્ઞ થઈ જાય, થઈ શકે, પણ એવું અગર થવાનું નથી, ડોન્ટ વરી, પણ એવું થાય તો શું થશે? પહેલી વાત, અગર પૂર્ણ વિતરાગતા પ્રગટ થતા વેત જ અગર કોઈ મુનિરાજ સર્વજ્ઞ થઈ ગયા, તો બારમા ગુણસ્થાન નો જ અભાવ થઈ જશે. તો ગુણસ્થાન ચૌદ માંથી કેટલા થઈ જશે? તેર થઈ જશે. સેકન્ડ વાત, લોજિક થી, કે એવું ન બને. કેમ? કારણ કે બારમા ગુણસ્થાનનો આખો અંતર્મુરત નો કાર હજી ત્યાં જ્ઞાનવર્ણાદિ ત્રણ ઘાતી કર્મનો ઉદય સતત ચાલુ છે. જે કર્મ દસમામાં બંધાયો એ કર્મનો ઉદય આવશે કે નહીં? અને કોઈ પણ કર્મ એની સ્થિતિ જગન્ય એક અંતર્મુરત કાર તો એને ભોગવવું જ પડે. ઉત્કૃષ્ટ સ્થિતિ આપણે જોઈએ છે, કેટલી છે ઉત્કૃષ્ટ સ્થિતિ? આઠ કર્મમાં કયા કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? વેરી ગુડ. મોહનીય કર્મની 70 કોડા કોડી સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ. અને જગન્ય સ્થિતિ તો કે એક અંત. તો એક અંતર મુહૂર્ત માટે જ્ઞાનાવરણાદી ત્રણ જે ઘાતી કર્મ બંધાયા હતા દસમામાં, હવે દસમામાં બંધાયા અને બારમાના પહેલા સમયનો સહી થઈ જાય, એમ ક્યારે બને નહીં, એમ કર્ણાનિયો. લોજિક સમજાયું કે ઉપરથી ગયું? જલ્દી બોલો, લોજિક સમજાયું? અંકિતાબેન શું કીધું? કે દસમામાં બંધાયેલા કર્મનો ઉદય એક અંતર મુહૂર્ત માટે આવવો જોઈએ. જે કર્મ બંધા, હવે નવા નહીં બંધાય. અગર જેવી રીતના દસમામાં સૂક્ષ્મ લોભના પરિણામનું નિમિત્ત પામીને કોઈ મોહનીયનો બંધ નથી થતો, એવી રીતના બારમામાં પણ યોગનું નિમિત્ત પામીને નવા ઘાતી નહીં બંધાય, પણ અઘાતીમાં માત્ર સાતા વેદનીય બંધા. કારણ કે સપોઝ હવે નયા બંધાયા તો ક્યારે છૂટશે? લોજિક, જલ્દી લોજિક. અગર બારમામાં ત્રણ ઘાતી નવા બંધાયા તો છૂટશે ક્યારે? બિનાને સમજાય છે? છૂટશે ક્યારે? ખ્યાલ આવે છે? એટલે માટે હવે બારમામાં યોગનો નિમિત્ત પામીને માત્ર સાતા વેદનીય કર્મનો જ બંધ થાય છે. ઘાતી કર્મનો નવીન બંધ નહીં થાય, પરંતુ જે છે એનો એક અંતર મુહૂર્ત માટે ઉદય આવીને કરશે. એટલે ગજબ તમે અહીંયા લખ્યું છે કે એક અંતર ગુણ શ્રેણી નિજરાતો આઠમાંથી, સમજાય છે, પ્રબલ ગુણ શ્રેણી નિજરાતો આઠમાંથી ચાલુ થઈ ગઈ હતી, આમ તો પાંચમાંથી, આમ આઠમાંથી, સમજાય છે. પરંતુ હવે તમે વિચારો કે બારમા ગુણસ્થાનમાં ઉત્તમ અંતરાત્મા મુનિરાજ ઓદારિક શરીર છે, આપણા જેવા મનુષ્ય જીવ છે, વન જંગલમાં બિરાજમાન છે, પૂર્ણ વિતરાગી થઈ ગયા છે. હવે એક અંતર મુહૂર્ત માટે ત્રણ ઘાતી કર્મની, શું કહું બોલો, એ આમ કેને કે ધડાકે બંધ નિર્જરા ગુણ શ્રેણી નિર્જરા જે કયું એ કહો, એ ત્રણ ઘાતી કર્મ હવે એટલા ફાસ્ટ, એ જેટલા પણ કર્મ સત્તામાં પડ્યા છે એ બધા હરેક સમય હરેક સમય હરેક સમય નિર્જરિત થતા 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 બોલો. એક અંતર મુહૂર્તનો કાળ પૂરો થતા તેરમા ગુણસ્થાનના પહેલા સમયે ત્રણ ઘાતી કર્મનો પણ ક્ષય થઈ જાય છે અને અરિહંત અવસ્થા એટલે કે અનંત ચતુષ્ટય રૂપે એ આત્મા પરિણમે. સમજાય છે? નેક્સ્ટ પોઈન્ટ, બારમા ગુણસ્થાનમાં સમ્યક્ત્વ કયું? સમ્યક્ત્વ ચારિત્ર ગમનાગમન કાળ. ચલો જલ્દી પછી લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બહુ સરસ પોઈન્ટ છે એ આપેલે. ત્રણ માંથી કેટલા? અરે એક જ વિચારીને બોલો, તમને એક મિનિટ આપું છું. ત્રણ માંથી બારમા ગુણસ્થાનમાં કેટલા સમ્યક્ત? બોલો અનિલભાઈ, શું લખ્યું તમારી બુકમાં કે નોટ્સ નથી બની હજી? ચલો વેરી ગુડ, જલ્દી બોલો. હા પાછા હાથ ઉપર કરો ને, જોશથી બોલો, તમારો હાથ તો દેખાય. ખાલી એક જ? ખાલી એક જ કે બે? બારમામાં નિયમથી ખાલી 60 સમય. થોડો બ્રેક તો લઈએ ને, સમજાય છે બધાને વિચાર નિયમ કેમ? કારણ કે ભાઈ સપક શ્રેણી પર આરૂઢ મુનિરાજનું સમ્યક તો હવે કયું? વેરી ગુડ. ચલો હવે આગળ, સમ્યક્ત્વ 60, વેરી ગુડ. ચારિત્ર કયું? વેરી ગુડ. આખું બોલો, આખું બોલો, વેરી ગુડ. શું બોલશો? છદ્મસ પૂર્ણ વિતરાગી છદ્મસ 60 યથાખ્યાત 40 પૂર્ણ વિતરાગી, બરાબર? જલ્દી, અરે હા કે ના તો કરો, મોડું તો હલાવો. પૂર્ણ વિતરાગી, વેરી ગુડ. છદ્મસ્ત, હું પૂછું છું હા કે ના એમ, પૂર્ણ વિતરાગી છદ્મસ્ત 60 યથાખ્યાત 40 પૂર્ણ વિતરાગી 60 યથાખ્યાત 40 વંત મુનિરાજ બારમા ગુણસ્થાનમાં શુક્લ ધ્યાન, જે તમારા ચાર પ્રકારના ધ્યાન છે ને, આર્ત્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાનના ચાર પાયા છે. ચાર પાયા એટલે ચાર સ્ટેપ છે. શુક્લ ધ્યાનનો બીજો પાયો બારમા ગુણસ્થાનના અંતર મુહૂર્ત કાળ દરમિયાન શુક્લ ધ્યાનનો બીજો પાયો એકત્વ વિતર્ક વિચાર રૂપે એ શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમે છે. એકત્વ વિતર્ક વિચાર, ખાલી નામ લખો, ક્યારેક આપણે એનો પણ વિસ્તાર કર. એકત્વ વિતર્ક વિચાર, એકત્વ વિતર્ક વિચાર રૂપ શુદ્ધોપયોગ રૂપે બારમા ગુણસ્થાનના પૂરા અંતર મુહૂર્ત કાળ માટે મુનિરાજ ઉત્તમ અંતર આત્મા સાધક દશાની ઉત્કૃષ્ટ ચરમ સીમા છે કે નહીં? સાધક દશા, સાધક કયા ગુણસ્થાનથી ચાલુ થાય? સાધક દશા, બાધક, સાધક, સાધ્ય, ધ્યેય, ચાર આત આવે છે ને. બાધક દશા પહેલું ગુણસ્થાન, સાધક દશા ચોથા ગુણસ્થાનથી આ યાત્રા પૂરી થઈ. જે પુરુષાર્થ માંડ્યો હતો, જેનો વેગ પ્રારંભ થયો હતો, જે વૃદ્ધિગત થયો હતો, જે પુરુષાર્થ આઠમા નવમાં દસમામાં કર્યો હતો, એનું ફળ બારમામાં મળે. વિચાર કરો આઠમા ગુણસ્થાનમાં કેવો પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો હશે કે એ મોહનીય કર્મનો મૂળમાંથી ક્ષય. આઠમામાં એકે પ્રકૃતિનો ક્ષય નહીં, નવમામાં 20નો અને દસમામાં 1 સંજ્વલન લોભનો ક્ષય કરતા મુનિરાજ બારમા ગુણસ્થાનમાં મહેનતનું ફળ ભોગવે. મહેનત કરો તો ફળ તો મળે કે નહીં? મળવું જોઈએ કે નહીં? અરે બોલો, તો એનું ફળ ભોગવી રહ્યા છે. બારમા ગુણસ્થાનમાં સમ્યક્ત્વ કયું? 60. ચારિત્ર કયું? પૂર્ણ યથાખ્યાત એટલે કે છદ્મસ્ત પૂર્ણ યથાખ્યાત ચારિત્ર. કાળ બારમા ગુણસ્થાનનો કાળ બરાબર કેટલો કાળ? જગન્ય મધ્યમ ઉત્તમમાં. અરે એવો ભેદ હવે અહીંયા ઉત્કૃષ્ટ કાળ અહીંયા અંતર મુહૂર્તનો. વિગ્રહ ગતિમાં જશે તો કયા ગુણસ્થાનમાં? વિગ્રહ ગતિમાં નહીં થાય, મરણ નહીં થાય. અરે શપક શ્રેણી પર આરૂઢ મુનિરાજ હવે એક અંતર મુહૂર્તમાં જે અર્યન થવાના છે એ હવે મરણને ક્યાં ખ્યાલ આવે છે. હવે તો મોક્ષ માર્ગની યાત્રા, સાધક કીધું ને, સાધક દશાની ઉત્કૃષ્ટ ચરમ સીમા. કારણ કે ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીનો સાધક જે ભાવ છે એની ઉત્કર્ષ, હવે આગળ સાધ્ય દશા પ્રગટ થવાની છે. સમજાય છે? તો એ ઉત્કૃષ્ટ ફળ આગળ પ્રાપ્ત થાય. તો થઈ ગયું સમ્યત્વ, ચારિત્ર, કાળ, ગમનાગમન. જલ્દી ગમનાગમન. ગમન ક્યાંથી થાય છે? ગમન, સોરી સોરી, આગમન ક્યાંથી થાય છે? આગમન દસમા નિયમથી, દસમા માંથી બારમા ગુણસ્થાનમાં આગમન. અને ગમન ક્યાં કરશે? કયા કયા ગુણસ્થાન, કયા 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 કયા? અરે કયા કયા? એક તેર તો બરાબર, હજી માત્ર તેરમા ગુણસ્થાનમાં એક અંતર મુહૂર્ત માટે રહીને પછી પ્રવેશ પામશે તેરમા ગુણસ્થાનમાં. સમજાય છે બધાને? એકદમ ખ્યાલ આવે છે? હવે જો આગળ હા, બારમા ગુણસ્થાનમાં પાંચ ભાવમાંથી કેટલા ભાવ? બે ટોપિક બાકી છે, પૂરું કરું. ચલો જલ્દી, બારમા ગુણસ્થાનમાં પાંચ ભાવમાંથી કેટલા ભાવ ઘટિત થશે? પારણામિક ભાવ, પારણામિક ભાવ ઘટિત થશે. વેરી ગુડ. પછી શાયિક ભાવ, શાયિક ભાવના કેટલા ભેદ આવશે બારમા ગુણસ્થાનમાં? શાયિક ભાવના કેટલા ભેદ? પહેલા શાયિક ભાવના કેટલા ભેદ છે? એક્સેલન્ટ, વેરી ગુડ. શાયિક ભાવના નવ ભેદ છે. એમાંથી શાયિક ભાવના નવ ભેદમાંથી બારમા ગુણસ્થાનમાં કેટલા ભેદ અને તેરમામાં? તેરમામાં તો આપણે જોશું, તેરમાનું જય કરશું ત્યારે. નવમાં, નવ ભેદમાંથી બારમા ગુણસ્થાનમાં કેટલા ભેદ? પહેલા તો નવ ભેદના નામ ખ્યાલ આવવા જોઈએ. સમજાય છે? બોલો જલ્દી. શાયિક જ્ઞાન છે બારમામાં? શાયિક જ્ઞાન, શાયિક જ્ઞાન બારમામાં છે? શાયિક જ્ઞાન બારમામાં છે રૂપાબેન? શાયિક જ્ઞાન હા કે ના? ના, વેરી ગુડ. શાયિક જ્ઞાન ક્યાંથી આવ્યું બારમામાં? કેવળ જ્ઞાન ક્યાં છે બારમામાં? શાયિક જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. શાયિક જ્ઞાન છે બારમામાં. નવ માંથી કેટલા છે પૂછું છું? શાયિક જ્ઞાન, શાયિક દર્શન, બરાબર? તો શાયિક જ્ઞાન, શાયિક દર્શન નથી, બરાબર. હવે શાયિક સમ્યક્ત્વ, વેરી ગુડ. ગણજો કેટલા છે? શાયિક સમ્યક્ત્વ છે, શાયિક ચારિત્ર, વેરી ગુડ, બરાબર. હવે ચાર થઈ ગયા તો બે નથી, બે છે, બરાબર. હવે પાંચ, શાયિક દાન છે, છે કે નહીં? શાયિક દાન બારમામાં, બારમામાં, તેરમાનું છોડો ને, બારમામાં છે કે નહીં? કોને? વેરી ગુડ. શાયિક દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય શાયિક રૂપે નથી, હમણાં ક્ષયોક્ષમ રૂપે. જ્ઞાન દર્શન ક્ષયોક્ષમ રૂપે, દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય પણ ક્ષયોક્ષમ રૂપે, છદ્મસ્ત છે. અરે એટલું તો યાદ રાખો, એક થી બારમા ગુણસ્થાનના જીવો છદ્મસ્ત કહેવાય. છદ્મસ્ત એટલે જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય કર્મ છે જીન. તો નવ માંથી કેટલા થયા? વેરી ગુડ. કયા કયા? શાયિક સમ્યક્ત્વ અને શાયિક ચારિત્ર. નવ જે શાયિક ભાવના ભેદ છે એમાંથી બે ભેદ, શાયિક સમ્યક્ત્વ અને શાયિક, તો પારણામિક ભાવ છે, શાયિક ભાવ થયો. ઔદૈક ભાવ છે બારમા ગુણસ્થાનમાં? ઔદૈક ભાવ શું વાત કરો છો? પૂર્ણ વિતરાગી છે? અરે બારમા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગી રાગ દ્વેષથી રહિત થયેલા જીવને કયો ઔદૈક ભાવ? અસિદ્ધત્વ, ઔદૈક અજ્ઞાન. એક્સેલન્ટ, વેરી ગુડ. ઔદૈક અજ્ઞાન છે. એકવીસ ભેદ છે ને ઔદૈક ભાવના? હવે નહીં કહું, ડોન્ટ વરી, નહીં તો તમે કહેશો પાછા એકવીસ ભેદ ચાલુ થઈ જશો તમે. આ બધું થઈ ગયું છે પાંચ ભાવમાં. એકવીસ ભેદ ઔદૈક ભાવના છે, એમાં ઔદૈક અજ્ઞાન, યોગનું કંપન, પ્રતિજીવી ગુણોનું હજીન પરિણમન ચાલે છે વિપરીત, હજીને પૂર્ણ થશે સિદ્ધ અવસ્થા. અને અસિદ્ધત્વ નામનો ઔદૈક, ઔદૈક અજ્ઞાન, ઔદૈક અસિદ્ધત્વ નામનો ઔદૈક ભાવ, યોગનું કંપન અને પ્રતિજીવી ગુણોનું હજીન પરિણમન. શુદ્ધ નથી થયું, પૂર્ણ નથી થયું. બારમા ગુણસ્થાનમાં ઔદૈક ભાવ, તો બારમા ગુણસ્થાનમાં પારણામિક ભાવ, યસ. શાયિક ભાવ, યસ. ઔદૈક ભાવ, શાયોક્ષમિક ભાવ. અરે પ્રભુ, છે શાયોક્ષમિક ભાવ તો હોય જ ને, કારણ કે હજીન તો જ્ઞાન દર્શન શાયોક્ષમિક રૂપે, શાયોક્ષમિક ભાવ. તો કે શાયોક્ષમિક ભાવ પણ છે. અને કયું રહ્યું? ઔપક્ષમિક છે, તો બારમા ગુણસ્થાનમાં પાંચ ભાવમાંથી ઔપચમિક ને છોડીને કેટલા છે? તો કે ચાર ભાવ છે. આવ્યું સમજમાં? બારમા ગુણસ, કેન યુ ઇમેજિન, બારમા ગુણસ્થાન વાળા મુનિરાજ ની તમે કલ્પના કરો, ઔદારિક શરીર, વન જંગલમાં બિરાજમાન, આપણા જેવા મનુષ્ય ગતિનો જીવ, પૂર્ણ વિતરાગી, પૂર્ણ સુખી, અને કેટલા કેટલા ચલો, કેટલા કર્મનો ઉદય, ચલો ગયો, કેટલા કર્મનો, બારમા ગુણસ્થાનમાં કેટલા કર્મનો ઉદય, કેટલા કર્મનો ઉદય અને કેટલા કર્મની સત્તા, કેટલા કર્મનો ઉદય, વેરી ગુડ, સાત કર્મનો ઉદય, હવે કેટલા કર્મની સત્તા, આઠ, કેટલા, એક્સિલન્ટ, સાતની સત્તા. મોહનીય નો સહી થઈ ગયો ને, ત્યાં ઉપશમિત થતો એટલે આઠ લેતા હતા, હવે અહીંયા સાતની સત્તા અને સાતનો ઉદય. સમજાય છે? સાતની સત્તા ત્રણ ઘાતી અને ચાર અઘાત, સાતનો ઉદય ત્રણ ઘાતી અને ચાર. બારમા ગુણસ્થાનમાં મરણ થાય કે ન થાય? નો. ચલો હવે લાસ્ટ પોઈન્ટ, બારમા ગુણસ્થાનનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બારમા ગુણસ્થાનનો અંતર્મુહૂર્તનો કાળ પૂરો થતા અરિહંત થવાના છે. ઔદારિક શરીરમાંથી એ જે મુનિરાજ રૂપે બિરાજમાન છે, એક અંતર, તમે ઇમેજિન કરો, એક અંતર્મુહૂર્તમાં એમ સમજો આપણે મુનિરાજની સામે બિરાજમાન છે, એટલે સોરી આપણે મુનિરાજની સામે બેઠા છે ને, મુનિરાજ આપણી સામે બિરાજમાન છે, બરાબર. આપણે એમને બારમા ગુણસ્થાને, છે તો વિતરાગી, છે તો અંદરમાં લીન, કે ઉપદેશ આપશે, બારમા ગુણસ્થાનો ઉપદેશ આપશે, આપણે બેઠા છે એમને ખબર પડશે, અંકિતાબેન આવ્યા, રૂપાબેન આવ્યા, કોઈ આવ્યું ગયું, ચક્રવર્તીની સેના આવી, કોઈ ઉપસર્ગ થઈ શકે કે નહીં, બોલો ઉપસર્ગ થઈ શકે કે નહીં બારમા ગુણસ્થાનમાં? હા, બારમા ગુણસ્થાન વાળા મુનિરાજ પર કોઈ ઉપસર્ગ કરી શકે કે નહીં? શું વાત કરો છો? અરે થઈ શકે, થઈ શકે, કોઈ પૂર્વનો વેરી આવીને છઠ્ઠા સાતમામાં ગુણસ્થાનમાં ઝૂલતા હોય અને કોઈ પૂર્વનો વેરી આવીને મુનિરાજને ઉપાડીને પહાડ ઉપરથી ફેંકે તો શરીર નીચે આવે, એની પહેલા છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું, બારમું, તેરમું, ચૌદમું ગુણસ્થાન પૂરું કરીને એ મુનિરાજ સિદ્ધ અવસ્થા પ્રગટ કરી લે, શરીર પછી નીચે પડે, પહેલા મુનિરાજ નિર્વાણ પામીને સિદ્ધાલયમાં જાય, ઉત્સર્ગ પણ થઈ શકે. તમે બારમા ગુણસ્થાનની ચર્ચા સાંભળો તો તમને આનંદ આવે. મારો પ્રશ્ન શું હતો? જલ્દી મારો પ્રશ્ન શું હતો? ભૂલી ગઈ. ઉત્સર્ગ થઈ શકે તો થઈ ગયું, એના પછી શું હતું? આપણે શું ચર્ચા કરતા? હા, બારમા ગુણસ્થાનમાં અંતર્મુહૂર્ત કાળ રૂપે બિરાજમાન છે. હવે ઔદારિક શરીર છે, હવે આ પોઈન્ટ, ઔદારિક શરીરમાંથી એક અંતર્મુહૂર્તમાં એ જ શરીર, સાંભળજો ધ્યાનથી, એ જ શરીર પરમ ઔદારિક રૂપે પ્રણમવાનું છે. વોટ ઇઝ ધ પ્રોસેસ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઔદારિક શરીર અને પરમ ઔદારિક? તમે સમજો વાતને. આયુ એ ચાલુ છે, મનુષ્ય ગતિનું આયુ ચાલુ છે, જીવ એ જ છે, આત્મા એ જ છે, એ જ શરીર પરમ ઔદારિક રૂપે કન્વર્ટ થશે. શું થશે? તો ઔદારિક શરીર બારમા ગુણસ્થાનના પહેલા સમય માત્રથી ઔદારિક શરીરમાં જે અનંત અનંત નિગોદિયા જીવ રહેતા હતા, ઉપજતા હતા, મરતા હતા, જન્મતા હતા, મૃત્યુ પામતા હતા, એ અનંત નિગોદિયા જીવ એ ઔદારિક શરીરમાંથી પહેલા સમયથી લઈને બારમા ગુણસ્થાનના અંતિમ સમય સુધીમાં એ બધા નિગોદિયા જીવ નીકળી જાય. કોણ સમજાય છે? મરણ થઈ જાય છે. હવે કેટલા બધા પ્રશ્ન છે એ સંબંધી, કે જે મુનિરાજ અનંત જીવોની, એમ જ પ્રશ્ન એમ જ પૂછ્યો છે, કે જે મુનિરાજ અનંત જીવોની હિંસા કરે છે, એ મુનિરાજને એક તો તમે મહાવ્રતી કહો, એક તમે પૂર્ણ વિતરાગી કહો, તમે પૂર્ણ સુખી કહો, અને તમે એમ કહો કે અંતર્મુહૂર્તમાં અરિહંત થઈ જશે, અમને તો આ વાત બેસતી નથી. મુનિરાજ હિંસા કરે છે? એટલું ગજબ છે. અહીંયા પ્રશ્ન એક છે, પ્રશ્ન છે, શું પ્રશ્ન છે જો તમને કહું એટલે તમને એ લાઈન ખ્યાલ આવે. હા, એટલે તમને મેં હું પૂછું, તમને કહું છું, આ પણ સમજાયું તમને? એક અંતર્મુહૂર્તમાં એ ઔદારિક શરીરમાં જેટલા પણ નિગોદિયા જીવ છે એ બધા જીવ નીકળી જાય છે, અને એ જ ઓદારિક શરીર શું થઈ જશે, પરમ ઓદારિક શરીરમાં કન્વર્ટ થઈ જશે. એ જ અંતરાત્મા પરમાત્મા થઈ જશે. એ જ પૂર્ણ વિતરાગી અને પૂર્ણ સુખી, અનંત સુખી થઈ જશે. હિતોપદેશી થશે, સર્વજ્ઞ થશે. વિચાર કરો એ આત્માનું અંદરમાં પ્રણવન કેટલું અદભુત ચાલતું હશે. તમને સમજાય છે? અગર તીર્થંકરનો જીવ છે એમ સમજો, તીર્થંકરનો જીવ છે તો આપણી સામે ત્યાં સમોશરણની રચના થઈ જશે. આપણે ત્યાં બેઠા છે, 12મા ગુણસ્થાનમાં મુનિરાજ હતા, અંતરમુરતમાં અરિહંત થઈ ગયા, તીર્થંકર થઈ ગયા. સ્વર્ગમાંથી અસંખ્યાત દેવો આવીને કેવળ જ્ઞાન કલ્યાણક મહોત્સવ ઉજવશે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? અહીંયા પૂછ્યું છે, યે નિગો જીવ યહાં ક્યો મરતે હૈ. પ્રશ્ન છે, આ પ્રશ્ન થવો જોઈએ આપણને કે આ નિગોદના જીવ બધા મરી કેમ જાય છે. અંકિતાબેન કેટલો સરસ ઉત્તર આપ્યો છે. જો ધ્યાન દ્વારા, જે 12મા વર્ષસ્થાનનું જે શુક્લ ધ્યાનનું જે બીજો પાયો છે, જે ઉત્કૃષ્ટ ધ્યાન છે, અંદરમાં સ્વરૂપમાં એકાગ્રતા છે, સ્વરૂપ લીનતા છે, સ્વરૂપમાં ગુપ્ત છે, એ ઉત્કૃષ્ટ જે ધ્યાન છે, એ ધ્યાન દ્વારા નિગોદ જીવો કી, નિગોદ્યા જીવોની ઉત્પત્તિ ઓર સ્થિતિ કે કારણો કા નિષેધ હો જાતા હૈ. ધ્યાન દ્વારા, સમજાયું? ધ્યાન દ્વારા નિગોદ્યા જીવોની જે ઉત્પત્તિ થતી હતી, એની સ્થિતિ થતી હતી, રહેતા હતા, જન્મતા હતા, મરતા હતા, સમજાય છે? એ ધ્યાન દ્વારા ઉન જીવો કી ઉત્પત્તિ ઓર સ્થિતિ કા ક્યા હો ગયા, કે એનો નિરોધ થઈ ગયો. એવો નિમિત્ત નિમિત્તિક સંબંધ છે. અહીંયા ધ્યાન કર્યું એટલે અહીંયા મર્યા એમ નહીં, એનું આયુ પૂર્ણ થવાનું હતું એટલે મર્યા. પરંતુ એમાં નિમિત્ત કોણ બન્યું? ધ્યાન. કયું ધ્યાન? શુક્લ ધ્યાન. કયો પાયો? બીજો પાયો. શું નામ છે? એકત્વ વિતર્ક વિચાર. નામ તો બોલો, નામ બોલશો તો પણ આનંદ આવશે. એકત્વ વિતર્ક વિચાર રૂપ શુદ્ધોપયોગ ની ધ્યાન અગ્નિ દ્વારા જેમ કર્મ ભસ્મ થાય છે, ત્રણ ઘાતી કર્મ નો સહી થવાનો છે, એવી રીતના નિગોદિયા જીવો પણ નીકળી જાય. સમજાય છે? એ જે રક્ત કે ને લોહી લાલ એ સફેદ થઈ જશે. જે પણ પરમોદારી શરીર ના જે પણ ગુણો છે એ સહજ પ્રગટ થશે. આત્માએ શું કર્યું? તો કે ધ્યાન. આત્મા ક્યાં હતો? તો કે આત્મામાં. જ્ઞાન ક્યાં હતું? તો કે જ્ઞાનમાં પ્રતિષ્ઠિત હતું. થવા યોગ્ય બધું થઈ. ત્રણ ઘાતી કર્મ જવાના હતા તો ગયા. નિગોદિયા જીવોનું મરણ થવાનું હતું તો પરમોદારિક શરીર રૂપે પરમાણુઓ ઓદારિક માંથી પરમોદારિક થવાના હતા તો થઈ ગયા. પરંતુ ભગવાન તો પોતાના, મુનિરાજ તો પોતાના આત્મામાં લીન હતા. ચલો 14 પોઈન્ટ લો. આજે તો પૂરું કરીશ, તો 5 મિનિટ લવશો. શ્રેણી પરિભાષા, હા એ તો રહી ગઈ. ચલો તો આજે પૂરું નહીં થાય, 14 પોઈન્ટ તો નહીં લેવાય. અરે પરિભાષા તો બહુ સરસ છે, વેરી ગુડ, થેન્ક યુ, યાદ કરાયું. પરિભાષા કેટલી સરસ છે. સ્ફટિક, શું કીધું? 12મા ગુણસ્થાન, ક્ષીણમો ગુણસ્થાન સંબંધી નેમિચન સિદ્ધાંત ચક્રવર્તી, ગોમત સાર જીવકાન ગાથા 62. આધાર આપું છું, ખબર નહીં આપણા જીવનકાળમાં ગોમત સાર જીવકાન કર્મકાંડ આપણે. પરંતુ ભણશો, વેરી ગુડ. પણ અહીંયા એનો ઉલ્લેખ કરે છે, જો સ્ફટિક મણિ કે પાત્ર મેં રખે હુએ. કયું પાત્ર? કયું પાત્ર? સ્ફટિક મણિનું પાત્ર, ઉસમે રખે હુએ નિર્મલ જલ. ઉદાહરણ તો જુઓ કે એ સ્ફટિક મણિના પાત્રમાં રાખેલું જળ ક્યારે પણ હવે મલિન. એવી રીતના 12મા ગુણસ્થાનમાં પહોંચેલા મુનિરાજમાં હવે ક્યારે પણ રાગદ્વેષની મલિનતા પ્રગટ થવાની નથી. ઉત્કૃષ્ટ ઉદાહરણ ને ઉત્કૃષ્ટ સિદ્ધાંત, કારણ કે મુનિરાજ ઉત્કૃષ્ટ છે, એમની પ્રણતિ ઉત્કૃષ્ટ, એમનું ક્ષયોક્ષમ જ્ઞાન ઉત્કૃષ્ટ. સ્ફટિક મણિ કે પાત્ર મેં રખે હુએ નિર્મલ જલ કે સમાન સંપૂર્ણ કષાયો કે શહી કે સમય. કેટલા કષાય? સંપૂર્ણ કષાય. અનંતાનુબંધીય પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ. તમે કહેશો કેટલું બોલો છો. સંપૂર્ણ કષાય, જે વિભાવ, જે પરના લક્ષથી અનાધિકારથી જે વિભાવ ભાવ ઉત્પન્ન થતો હતો, સંપૂર્ણ કષાય રહિત આત્મા થઈ. કપડું થોડું ગંદુ થયું ને પછી એકદમ સ્વચ્છ નિર્માણ ને શું તમારું રિન એરિયલ એકદમ સ્વચ્છ થઈ જાય તો કેવું લાગે? સારું લાગે ને? એ રીતના આત્મા સંપૂર્ણ મોરા દ્વેષથી રહિત થયો, स्फटिक मणि के पात्र में रखे हुए निर्मल जल के समान संपूर्ण कषायों के शही के समय होने वाले थवावाड़ा जीव के जीवना अत्यंत अत्यंत निर्मल अत्यंत निर्मल वितराग परिणामों को क्षीण मोह गुणस्थान कहते हैं। अत्यंत निर्मल वितराग परिणाम जे उत्पन्न थया एने केवाय क्षीण मोह गुणस्थान। शु केवाय? अरे बोलो, क्षीण मोह गुणस्थान केवाय। थई गयु? तो श्रद्धा चारित्र गमन आगमन कार विशेषता विशेषता सुजाई सुजोई औदारिक माथी परम औदारिक कया कर्मनो आश्रव साता वेदनीय कर्मनो ईर्यापद के सांप्रायिक ईर्यापद सुनिमित बने छे योग कोनो अभाव थयो कषायनो केवी दशा प्रगट थई पूर्ण वीता अने एनी साथे सुख केवू पूर्ण केटलो कार अंतर गमन क्या करते तेरमा सुप्रगट थसे पूर्ण ज्ञान शायिक भावना नवे नव भेद प्रगट थवाना छे केटला थया अहीं बे केटला माथी केटला बाकी छे वेरी गुड मैथ तो बहु सरस थई गयु बारमू गुणस्थान आखू जल्दी जल्दी आखू क्लियर थयु हवे एनो जे डिफरेंस छे 14 पॉइंट छे ए हवे आपणे तमे लखजो होमवर्क मारी पासे 14 छे सच्चे कहू छू 14 पॉइंट छे उपशांत कषाय अने क्षीण कषाय नी वच्चे 14 भेद ना अंतर छे 14 भेद ए 14 भेद लखवानी कोशिश करजो नेक्स्ट टाइम आपणे एनी चर्चा करीने कयु गुणस्थान अरिहंत दशा अने एना जे 7 प्रकार छे केवड़ी ना 7 प्रकार छे ए घणी बधी चर्चा 13मा गुणस्थान संबंधी पण छे एनी आपणे विस्तार थी चर्चा कर निज निधि निज में बताई अनंत उपक इसके लिए जिनवाणी मात को वंदना शत बारे इसके लिए जिनवाणी मात को वंदना शत बार बोलो ने कान में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिनवाणी मात नो